चरणोन्नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला एमा परिशिष्ट पहलू परिशिष्ट पहला नो स्वाध्याय चाले छे अने एमा आपने गुरुदेव ना वचनामृत करी रहा छे। आजे हवे आगळ वचनामृत करिए। अहींया आ पुस्तक प्रमाणे पानो 133 छे एटले कॉम्प्यूटर मां गो टू पेज नंबर 394 तो एमा हे जीव तारा ज्ञान मात्र आत्माना परिणमन मां अनंत धर्मो एक साथे उछली रहा छे तेमा ज डोक्यू करीने तारा धर्म ने शोध क्यांक बाहर मां तारा धर्म ने न शोध ए क्यांक नी जग्याए क्यांय होवू जोईए क्यांय बाहर मां तारा धर्म ने न शोध तारी अंतरशक्तिना अवलंबने जे सर्वज्ञपणू प्रगट थशे। शुं कहे छे के जे जीव तारा ज्ञान मात्र आत्माना परिणमनमां आत्मानुं परिणमन अनंत गुणोनुं परिणमन छे पण मुख्य गुण ज्ञान गुण छे अने जीव पोते ज्यारे पोताना स्वरूपनी सन्मुख थाय छे तो एना ज्ञाननी पर्यायमां એ પોતે પોતાને પોતાના સ્વરૂપને જાણે છે એટલે પોતે જ્ઞાન માત્ર છે। બીજી વાત જોઈએ તો જ્ઞાન ગુણની અંદર બધા જ ગુણોનો એને અનુભવ થાય છે અને એક ગુણનું રૂપ બીજા ગુણમાં છે એટલે બધા જ ગુણોનું રૂપ જ્ઞાન ગુણમાં પણ છે એટલે એ અનુભવ આત્માનો થાય છે એમાં મુખ્યત્વે એ જ્ઞાનમાં એ જણાય છે એટલે મુખ્ય ગુણ જ્ઞાન થયો એટલે એ અપેક્ષાથી એમ કહ્યું કે તારા જ્ઞાન માત્ર આત્માના પરિણમનમાં અનંત ધર્મો એક સાથે ઉછળી રહ્યા છે। અનંત ધર્મો એટલે અનંત ગુણો એનું પરિણમન થઈ રહ્યું છે એ જ્ઞાન માત્રમાં જણાય છે આત્માના જ્ઞાનરૂપ પરિણમનમાં જણાય છે એટલે જ્યારે એની દ્રષ્ટિ આત્મા તરફ થઈ છે સ્વસન્મુખ થયો છે ત્યારે એના જ્ઞાનની પર્યાયમાં એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે એટલે અનંત ગુણો અનંત ધર્મોની પર્યાયને એ અનુભવે છે। તેમાં જ ડોક્યું કરીને તારા ધર્મને શોધ ક્યાંય બહારમાં તારા ધર્મને ન શોધ એટલે તારું જેવું સ્વરૂપ છે તારો ધર્મ શું છે તો જે શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એવા સ્વરૂપ સ્થિર થઈને રહ્યું એવા ધર્મને તું ક્યાંય બહારમાં નહીં શોધતા અંતરમાં જ એની શોધ કર કેમ કે અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એની સન્મુખ જ્યારે તું થયો છે ત્યારે બધા જ ગુણોની શુદ્ધ નિર્મળ પર્યાય તને તારા જ્ઞાનમાં અનુભવમાં આવે છે। આ ધ્રુવ છે તે જ્ઞાન ગુણની પર્યાયની અંદર આવતો નથી પણ ધ્રુવ સંબંધીનું જ્ઞાન એ સમયની પર્યાયમાં આવે છે જ્ઞાનની એ પર્યાયમાં આવે છે એટલે જેટલા ગુણ છે એ ગુણોનું પરિણમન થાય છે અને એ સંબંધીનું જ્ઞાન એને અનુભવાય છે એટલે અનંત ગુણો છે અને અનંત ગુણોનું પરિણમન છે એટલે એ બધી પર્યાયો છે અને એ બધી પર્યાયો એક સમયમાં અનંત ગુણ છે તો એક સમયમાં અનંત ગુણની એક એક પર્યાય લઈએ તો એ અનંત પર્યાય થઈ અને બધી જ પર્યાય એ જ્ઞાનમાં એને ખ્યાલમાં આવે છે, અનુભવાય છે. એટલે એવા જ્ઞાન માત્ર આત્માના પ્રેરણામાં અનેક અનંત ધર્મો એક સાથે ઉછળી રહ્યા છે અને તેમાં જ ડોક્યું કરીને તારા ધર્મને શોધ. તારે જે પ્રાપ્ત કરવાનું છે એ તને ત્યાંથી જ પ્રાપ્ત થશે, બહારમાંથી તને કંઈ મળશે નહીં. તારી અંતરશક્તિના અવલંબને જ સર્વજ્ઞપણું પ્રગટ થશે. એનો આશ્રય કરતા, ત્યાં સ્થિરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટ થશે, સર્વજ્ઞતા આવશે. એટલે એ અંતરંગ પુરુષાર્થ છે, બહારનો પુરુષાર્થ નથી. બહારમાં કંઈ પણ કરવાથી આત્માનું મુક્ત સ્વરૂપ પ્રાપ્ત કરી શકાતું નથી. આગળ અહીંયા એના પછીના વચનામૃતમાં કહે છે કે જેણે પોતામાં સર્વજ્ઞતા પ્રગટ થવાની તાકાત માની, શું જેણે પોતામાં સર્વજ્ઞતા પ્રગટ થવાની તાકાત માની કે હું સર્વજ્ઞ થઈ શકું છું, હું સર્વજ્ઞ થઈ શકું તેવું મારું સ્વરૂપ છે, એ તાકાત એણે માની કે મારામાં એવી શક્તિ છે કે હું સર્વજ્ઞતા પ્રગટ કરી શકું, મારું રૂપ જ એવું છે, મારું સ્વરૂપ જ એવું છે. સ્વરૂપ કેવું છે તો કે એમાં સર્વજ્ઞતા પડી છે અને એવું શક્તિથી સભર, શક્તિ સહિત એવું આત્માનું સ્વરૂપ છે. એટલે જેણે એ શક્તિ માની છે કે મારામાં સર્વજ્ઞપણું પડ્યું છે એવું જેણે માન્યું છે, તે જીવ દેહ આદિની ક્રિયાનો જ્ઞાતા રહ્યો. એ જીવ હજી માન્યતા જ કરી છે, સર્વજ્ઞતા પ્રગટ થવાની તાકાત માની, સર્વજ્ઞતા હજી પ્રગટ નથી થઈ પણ સર્વજ્ઞતા પ્રગટ થવાની તાકાત જેણે માની, એટલે સમ્યક જ્ઞાન જેને છે, સમ્યક શ્રદ્ધા છે, એની વાત લીધી કે એ જીવ દેહ આદિની, દેહ એટલે જે શરીર સાથે રહ્યો છે તે, અને આદિ કહેતા દેહાદિમાં, દેહ અને આદિ, દેહ આદિ એટલે આદિ કહેતા બીજા અન્ય પર પદાર્થો કે જે એના સંયોગોમાં છે, જેમ કે ઘર છે, કપડાં છે, મોટર છે, કોમ્પ્યુટર છે, ફર્નિચર છે, એ બધું. એટલે દેહ આદિની ક્રિયાનો જ્ઞાતા રહેવો, એનો જાણનારો એ થઈ જાય છે, એ બધાનો પરનો એ જાણનારો થાય છે. એટલે એની શ્રદ્ધા સાચી છે ત્યારે એમ થાય છે. જેણે સર્વજ્ઞતા પ્રગટ થવાની તાકાતનો સ્વીકાર કર્યો કે ના, મારામાં પણ એવી શક્તિ પડી છે અને શક્તિ અપેક્ષાએ મારામાં સર્વજ્ઞપણું પડ્યું છે, એને મારે એની વ્યક્તતા કરવાની છે, એ પર્યાયમાં એ પ્રાપ્ત કરવાનું છે, સર્વજ્ઞતા પર્યાયમાં પ્રાપ્ત કરવાની છે, અને હું એવો શક્તિમાન છું કે હું એ સર્વજ્ઞતા પ્રગટ કરી શકું, એવી જેની માન્યતા છે, જે એની એવી જેની શ્રદ્ધા છે, એ સમ્યક દ્રષ્ટિ હોય અને એવો સમ્યક દ્રષ્ટિ છે તે દેહ સાથે રહ્યો હોવા છતાં દેહની ક્રિયાનો કરતા નથી થતો પણ જ્ઞાતા રહે છે, દેહમાં જે કંઈ ક્રિયાઓ થઈ રહી છે એ બધાનો એ જાણનારો રહે છે, નહીં કે કરનારો. અને દેહ જ નહીં, દેહ સિવાય પણ જે જે પદાર્થો એના સંયોગોમાં આવ્યા છે એ બધા જ પદાર્થોના કાર્યો કરનારો કરતા નથી પણ એને જોનારો જાણનારો એ રહી જાય છે. પરની ક્રિયાને તો ફેરવવાની વાત તો દૂર રહી, પણ પોતાના પર્યાયને આઘા પાછા ફેરવવાની પણ બુદ્ધિ તેને હોતી નથી. પરનો એ જાણનારો છે, પરમાં જે કંઈ બદલાવ આવી રહ્યો છે, પરની જે ક્રિયા થઈ રહી છે, પરનું પરિણમન થઈ રહ્યું છે, એવા પરિણમનનો એ જ્ઞાતા થાય છે, એને એ પરિણમનનો એ કરતા નથી થતો, એને એ પરિણમનમાં કોઈ ફેરફાર કરવાની ઈચ્છા થતી નથી, એટલે એ પરની ક્રિયાને ફેરવવાની વાત તો એને છે જ નહીં. પણ એથી આગળ વધીને કહે છે કે પોતાના પર્યાયને પણ આઘા પાછા ફેરવવાની એને બુદ્ધિ હોતી નથી, પોતાના પર્યાયને પણ બદલવાની એને બુદ્ધિ હોતી નથી. માત્ર એ જ્ઞાતા જ છે, જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક, એ કરતા નથી, એ કરતા નથી, એ ભોગતા નથી, માત્ર જ્ઞાતા છે. આગળ કહે છે અહીંયા કે જ્ઞાન ક્યાંય ફેરફાર કરતું નથી, માત્ર જાણે છે. જ્ઞાનનું કાર્ય માત્ર જાણવાનું, ફેરફાર કરવાનું કાર્ય જ્ઞાનનું નથી. આત્મામાં ચૈતન્ય પડ્યું છે, એ ચૈતન્ય ભગવાન આત્મા એ દરેક સમયે જ્ઞાન કરે છે, પણ એ કોઈ બીજામાં ફેરફાર કરે છે એમ નથી. અને બીજાનું જ્ઞાન કરે છે ત્યારે પણ એ ખરેખર તો પોતે પોતાના જ્ઞાનની પર્યાયને એ જાણનારો છે. એ પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે અને એ વખતે એ સ્વરૂપને જાણે છે, અને જ્યારે પરને જાણે છે ત્યારે ખરેખર એ પરને નથી પ્રકાશતો, ત્યારે પણ એ સ્વને જ પ્રકાશે છે. કેમ કે પર સંબંધીના જ્ઞાનને એ એના જ્ઞાનની પર્યાયમાં જાણે છે, એટલે એ દ્વારા પણ એ સ્વને જ પ્રકાશે છે. સ્વપર પ્રકાશક જ્ઞાન એમ કહેવામાં આવે છે ને, સ્વપર પ્રકાશક જ્ઞાન. તો જ્ઞાન સ્વને પ્રકાશે એટલે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં લીન થાય છે ત્યારે પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે, જ્ઞાનમાં એ જ્ઞાનની પર્યાયમાં એને અનુભવે છે. અને જ્યારે એને પરનું જ્ઞાન થાય છે તો એ વખતે પણ એમાં પ્રસિદ્ધિ કોની થાય છે, તો કે એ જાણનારો છે એવી પ્રસિદ્ધિ થાય છે. કેમ કે જ્ઞાન ભલે ને પરનું છે, જ્ઞાન પરનું છે, પણ તેમાં પણ જ્ઞાન કરનારો કોણ છે, એ જ્ઞાન કોને થયું, એ જાણ્યું કોણે, જાણનારો તો એ પોતે ભગવાન આત્મા છે. એટલે પર સંબંધીના જ્ઞાનને જાણે છે ત્યારે પણ એ પોતે જ જણાય છે, એમાં એ પોતે જ પ્રસિદ્ધ થાય છે કે એ જાણનારો તે હું ભગવાન આત્મા. એટલે જેને પોતાના સ્વરૂપમાં જવું છે એને પહેલા હું કહેતા ભગવાન આત્મા નો ખ્યાલ આવવો જોઈએ, આત્મા પકડાવવો જોઈએ. તો એ પકડવાની આ એક સહેલી રીત છે કે અત્યારે સ્વાધ્યાય કરે છે અને સાંભળે છે, તો સાંભળનારો કોણ, એ સાંભળનારો જે છે તે હું, એ હું ભગવાન આત્મા. એટલે એ જ્ઞાનની પ્રતીત કરે છે, તો એમાં એ પરના જ્ઞાનને જાણે છે ત્યારે એ ખરેખર તો પોતે પોતાના જ્ઞાનની પર્યાયને જ અનુભવી રહ્યો છે. પોતાના જ્ઞાનની પર્યાયમાં પર સંબંધીના જ્ઞાનને જાણે છે ત્યારે પોતાની પર્યાયને જ અનુભવી રહ્યો છે. એટલે એ ક્યારેય કરતા નથી થતો, એ જ્ઞાતા જ છે. પર સંબંધીનું જ્ઞાન કરતો હોય તે વખતે પણ એ જ્ઞાતા રહે છે, અને સ્વનું જ્ઞાન કરે છે ત્યારે પણ એ જ્ઞાતા જ છે. એ ક્યારેય કરતા થતો નથી, ભોગતા થતો નથી, એટલે એને કોઈ ફેરફાર કરવાની વૃત્તિ હોતી નથી. ફેરફાર કરવા સંબંધીનો વિકલ્પ પણ હોય નહીં. સમ્યક દ્રષ્ટિ છે એને આવી જ શ્રદ્ધા હોય છે, એને આવી શ્રદ્ધા હોય છે. પોતાના પર્યાયને આગા પાછા ફેરવવાની પણ બુદ્ધિ તેને હોતી નથી. જ્ઞાન ક્યાંય ફેરફાર કરતું નથી, માત્ર જાણે છે. જેણે આવા જ્ઞાનની પ્રતીત કરી તેને સ્વસન્મુખ દ્રષ્ટિને લીધે પર્યાયે પર્યાયે શુદ્ધતા વધતી જાય છે અને રાગ છૂટતો જાય છે. જેણે આવા જ્ઞાનની પ્રતીતિ કરી એટલે અનુભવ દ્વારા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું છે તેવા જીવને સ્વસન્મુખ દ્રષ્ટિ થવાને લીધે, એની દ્રષ્ટિ પોતાના સ્વરૂપની સન્મુખ થઈ છે એટલે એને ઘણી નિર્જરા થાય છે, એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. સ્વભાવ ભાવમાં પરિણમન થવું, સ્વભાવ ભાવે પરિણમવું, સ્વસન્મુખ થઈ અને એવું પરિણમન થાય ત્યારે એને સંવરની દશા વર્તે છે, અને સંવર વર્તે છે તો નવા કર્મ બંધાતા નથી. અને સ્વભાવ ભાવમાં એ રહ્યો છે એટલે સામે પેલા કર્મો છે તે રજકણો ખરી જાય છે, એટલે નિર્જરા થાય છે. અને નિર્જરા થાય છે, નવા કર્મ બંધાતા નથી, એ સાચા અર્થમાં સકામ નિર્જરા છે. એમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને જ્ઞાનનો ઘણો ઉઘાડ થાય છે. એટલે પર્યાયે પર્યાયે શુદ્ધતા વધતી જાય છે અને રાગ છૂટતો જાય છે. સ્વસન્મુખની દ્રષ્ટિ થયા પછીથી જે નિર્મળ પર્યાય થાય છે, એક પછી એક નિર્મળ પર્યાય થયા કરે છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાયો થાય છે અને એ વખતે એને શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને રાગ છૂટતો જાય છે. હવે એને રાગ ઓછો થતો જાય છે, ઘટતો જાય છે, આસક્તિ ઘટતી જાય છે. આ રીતે જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ તે મુક્તિનું કારણ છે. એટલે હવે રાગ અને દ્વેષ નથી થતા, કષાયો મંદ પડતા જાય છે અથવા તો એનો ક્ષય થતો જાય છે, તો એને માટે મુક્તિનું કારણ બને છે. એટલે મુક્તિનું કારણ પણ જ્ઞાન સ્વભાવ જ છે. પોતાનો જ્ઞાન સ્વભાવ છે, એવો જ્ઞાન સ્વભાવ એ મુક્તિનું કારણ છે. કેમ કે એવા સ્વભાવે એ પોતે પરિણમી શકે છે, એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે, નિર્જરા થાય છે અને એ સર્વજ્ઞતાને પ્રાપ્ત કરે છે. એટલે જ્ઞાનનો એવો સ્વભાવ જ છે કે પોતે જ્ઞાન કરે, બીજું કંઈ કરતો નથી, એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરતો નથી, સારું છે, ખરાબ છે, બરાબર છે, નથી બરાબર એવી કોઈ એને બુદ્ધિ છે નહીં, એવી કોઈ એને ઈચ્છા થતી નથી કે કોણ કેવું છે. માત્ર એને જાણે છે, તો જાણે છે ત્યારે ખરેખર તો એ પરનું જ્ઞાન કરે છે. તે વખતે એની પોતાના જ્ઞાનની પર્યાય છે એમાં એ પર સંબંધીનું જ્ઞાન થાય છે. એટલે એ વખતે પણ એ જાણવાવાળો તો પોતે ભગવાન આત્મા જ છે. એવો જેને નિર્ધાર થયો છે, એવો જેને નિશ્ચય થયો છે, એ જીવ સમ્યક દર્શન પ્રગટ કરી શકે. એટલે માન્યતામાં તો પહેલા એ આવવું જોઈએ, શ્રદ્ધામાં તો એ આવવું જોઈએ, પછી એ શ્રદ્ધા પાકી ક્યારે થાય કે જે અનુભવ થાય ત્યારે પોતાના સ્વરૂપનું દર્શન થાય અને આત્માનું જ્ઞાન એને થાય છે ત્યારે એ શ્રદ્ધા સાચી થાય છે. એટલે એ સંકિત છે, એ સંકિત છે, તે જ મુક્તિનું કારણ છે. કેમ કે એના વગર એ પોતે પોતાના સ્વરૂપની સન્મુખ થઈ શકતો જ નથી. એક વખત અનુભવ થયા પછીથી વારે વારે એ પોતાના સ્વરૂપમાં જાય છે, એની સન્મુખતા કરે છે, એટલે એ વખતે એની શુદ્ધિની વૃદ્ધિ થતા થતા એ રાગદ્વેષ કષાય ભાવ બધા ચાલ્યા જાય છે. એટલે એવા રાગદ્વેષ ઉત્પન્ન થતા જ નથી. પોતાના સ્વરૂપમાં જવા માટે પુરુષાર્થ કરે છે અને જાય છે, એ બધો જ સમય એને એવા રાગદ્વેષ ઉત્પન્ન થતા જ નથી. અને પછી પણ જ્યારે બહારમાં આવે છે ત્યારે એને સુભાવ વર્તે છે, પણ એની દ્રષ્ટિ આત્મા તરફ રહી છે, એટલે ફરીથી એવો જ એ પુરુષાર્થ કરે છે, એટલે એને રાગ છૂટતો જાય છે. એમાં સમજી લેવું કે રાગ દ્વેષ બધા જ કસાયો છૂટતા જાય છે. એટલે એ જ રીતે આપણે એમાં પણ સમજીએ છીએ કે ચોથા ગુણતાને કે કસાયની પહેલી ચોકડી જાય, પાંચમાં એ બીજી જાય અને એ પ્રમાણે સાતમાં એ ત્રણે ત્રણ જાય છે અને એકમાત્ર સંજ્વલન કસાય રહે છે જે બારમા ગુણતાને કે જાય છે. તો એ રીતે આપણે જોઈએ છીએ તો બધા કસાયો જાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એટલે શરૂઆત થઈ તે સંકિતથી થઈ, એ ખરેખર સંકિત છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન એ જ મુક્તિનું કારણ છે. એટલે જ્ઞાન સ્વભાવ છે એનો, પોતાના ચૈતન્ય ભગવાન આત્મામાં મુખ્ય તો એ જ્ઞાન સ્વભાવ છે, એ જ એને એવી સન્મુખતા કરાવે છે. સ્વરૂપની સન્મુખતા કરાવનાર એ જ્ઞાન સ્વભાવ છે એનો, એટલે એવા જ્ઞાનરૂપે પરિણમી જાય છે અને એ જ મુક્તિનું કારણ છે. કેમ કે જ્ઞાન સ્વભાવ છે તો એ પોતે સ્વરૂપની સન્મુખ થાય છે, સ્વરૂપને જાણે છે, એને એનો જ જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે અને શુદ્ધિની વૃદ્ધિ કરે છે. જો જ્ઞાન સ્વભાવ ન હોય તો એ શક્ય જ ન બને. એટલે જ્ઞાન સ્વભાવ છે એ જ સાચા અર્થમાં જોવા જઈએ તો એ જ મુક્તિનું કારણ છે. અહીંયા આગળ કહે છે કે સર્વજ્ઞતા કહેતા દૂરના કે નજીકના પદાર્થોને જાણવામાં ભેદ ન રહ્યા. પદાર્થ દૂર હો કે નજીક હો તેને લીધે જ્ઞાન કરવામાં કાંઈ ફેર પડતો નથી. સર્વજ્ઞની વાત લીધી છે, સર્વજ્ઞતા કેવા પ્રકારે છે એ કહેવું છે. અહીંયા ઇન્દ્રિયો દ્વારા જ્યારે જાણવું થાય ત્યારે નજીકમાં હોય એ પદાર્થને વધારે સ્પષ્ટતાથી જાણી શકાય, દૂર રહેલા પદાર્થને ઓછી સ્પષ્ટતાથી જાણી શકાય. ખૂબ દૂર છે એ પદાર્થોને બહુ જ ઓછી સ્પષ્ટતાથી જાણી શકાય, નહિવત જાણી શકાય. એટલે જેમ જેમ પદાર્થ દૂર જતો જાય છે તેમ તેમ તેનું જ્ઞાન ઓછું થાય છે. એવું કોને થાય છે? તો કે એવું જે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરે છે તેને થાય છે. પણ જ્યારે સર્વજ્ઞતા પ્રગટ થઈ છે ત્યારે તો એ જ્ઞાન પ્રત્યક્ષ કરે છે, ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરતો નથી. ત્યારે એ આત્માના બધા જ પ્રદેશોથી એ પ્રત્યક્ષ જ્ઞાન કરે છે. એટલે એમાં પદાર્થ નજીક છે કે દૂર છે એથી કોઈ ફેર પડતો નથી, જાણવામાં એમાં કોઈ ભેદ પડતો નથી કે આ આવું જણાવ્યું ને તેવું જણાવ્યું. ના, સર્વજ્ઞતા પ્રગટ કરી છે ત્યારે એને આત્માના બધા જ પ્રદેશોથી બધું જ સ્પષ્ટ જણાય છે, બધું જ, બધા જ પ્રતિબિંબો ચોખ્ખો અરીસો હોય તો સ્પષ્ટ દેખાય. એટલે અહીંયા એ રીતે જ્ઞાનરૂપી અરીસો પૂર્ણપણે શુદ્ધ થયો છે, નિર્મળ થયો છે, તો જગતના બધા જ પદાર્થોનું અને પોતાના સ્વરૂપનું ત્રણેય કાળનું એને જ્ઞાન થાય, ત્રણેય કાળની બધી જ પર્યાયો એને સ્પષ્ટ જણાય એવું થાય, એટલે એને પછી પદાર્થ નજીક છે કે નથી, દેખાય છે કે નથી દેખાતો, દૂર છે કે એ બધું કંઈ નડતું નથી. કેમ કે જ્ઞાન કરવું છે આત્માના પ્રદેશોથી, અને એ પ્રત્યક્ષ જ્ઞાન છે, એને કોઈ મદદની જરૂર નથી, કોઈ આલંબનની જરૂર નથી, ઇન્દ્રિયોની જરૂર નથી, એ પ્રત્યક્ષ થાય છે. એવું એ સર્વજ્ઞપણું જેને કેવળ જ્ઞાન થાય છે એને થાય છે, એવી સર્વજ્ઞતા કેવળી ભગવાનને થાય છે, એટલે કે અરિહંત ભગવાન, તીર્થંકર ભગવાનને એવી સર્વજ્ઞતા પ્રગટે છે. દૂરના પદાર્થને નજીક કરવા કે નજીકના પદાર્થને દૂર કરવા તે જ્ઞાનનું કાર્ય નથી, પણ નજીકના પદાર્થની જેમ જ દૂરના પદાર્થને પણ સ્પષ્ટ જાણવાનું જ્ઞાનનું કાર્ય છે. દૂર હોય કે નજીક હોય, બધાને એ સ્પષ્ટ જાણે એ જ જ્ઞાનનું કાર્ય છે. અને સર્વજ્ઞતા આવી છે એટલે કેવળ જ્ઞાન થયું છે, તો કેવળ જ્ઞાન કોને ન જાણે? કેવળ જ્ઞાન કોઈને ન જાણે એમ કહીએ તો એ કેવળ જ્ઞાન કહેવાય નહીં, કેવળ જ્ઞાન સર્વને જાણે, એટલે એનું કાર્ય તો માત્ર જ્ઞાન કરવાનું છે, સ્પષ્ટ જ્ઞાન કરવાનું છે, સ્પષ્ટ જાણવાનું છે. સર્વજ્ઞતા કહેતા બધાને જાણવાનું આવ્યું, પણ તેમાં ક્યાંય આ ઠીક ને આ અઠીક એવી બુદ્ધિ કે રાગ દ્વેષ કરવાનું ના આવ્યું. બહુ સરસ વાત મૂકી દીધી છે. સર્વજ્ઞતા છે, બધાને જાણે છે એ વાત તો બરાબર, પણ એમ કહેતા એમાં એમ ના આવ્યું કે એ સર્વજ્ઞતામાં સર્વને જાણે છે તો પછી એ બધાને જાણે એટલે એમાં પછી એને કમ્પેરિઝન થઈ જાય કે આ સારું છે આ ખરાબ છે. જગતના બધા પદાર્થોને જાણે એટલે પછી એ કમ્પેરિઝન થાય કે આ સારો પદાર્થ છે ને આ ખરાબ પદાર્થ છે, આમાં આવું છે ને આમાં તેવું છે, આનાથી આમ થાય ને આનાથી તેમ થાય, એવું ના હોય. જાણે છે એટલે માત્ર જ્ઞેય તરીકે જાણે છે તો જાણે છે બસ, એમાં એને સારું છે ખરાબ છે જો એવી વૃત્તિ થાય તો પછી રાગ અને દ્વેષ થાય. સારું છે કરીને રાગ કરે, ખરાબ છે કરીને દ્વેષ કરે, એટલે આ ઠીક છે ને આ ઠીક નથી એવી બુદ્ધિ એને થતી નથી. સર્વજ્ઞ થયા પછીથી એવું કોઈ હોતું નથી, એટલે રાગ દ્વેષ કરવાની વાત તો આવતી જ નથી. સર્વજ્ઞતામાં એવું નથી આવતું કે બધાને જાણે ને પછી એના દ્વારા નક્કી કરે, નિર્ણય કરે, એમ નથી. એ જાણનારો થઈ જાય છે તો સર્વને જાણે જ છે, બીજું કંઈ નથી, કેમ કે એ કરતા છે નહીં, ક્યારેય કરતા હતો નહીં, અને હવે પછી સર્વજ્ઞ થયો છે તો પછી ક્યાંથી એ કરતા થવાનો હતો? એ જાણે છે, બધાના સ્વરૂપો જેમ બદલાઈ રહ્યા છે તેમ જાણે છે, સૂક્ષ્મ વાતો પણ એ જાણે છે. સર્વજ્ઞતા છે એમાં સામે કોઈ બિંબ હોય તો પ્રતિબિંબ પડે એવી કોઈ વાત રહેતી નથી. ભવિષ્યકાળની હજી પર્યાયો જે થઈ નથી એને પણ એ જાણે છે, કેમ કે એ આખા પ્રવાહ રૂપે એને જુએ છે એટલે એને જાણે છે. એ આખો પ્રવાહ, ભૂતકાળ, વર્તમાન કાળ કે ભવિષ્યકાળ, એ બધાને એ જાણે છે, અને એક સમયમાં બધા જ પદાર્થોની બધી જ પર્યાયોને એ જાણે છે. પણ એમાં એ જાણે છે તો એ એવો શક્તિ અપેક્ષાએ એ કેવળ જ્ઞાની છે, પણ એ વખતે પણ ખરેખર તો એ પોતે પોતાના સ્વરૂપમાં જ રહ્યો છે, પોતાના સ્વરૂપમાં અનંત ગુણોની પર્યાયોને, શુદ્ધ પર્યાયોને અનુભવી રહ્યો છે. એ સુખમાં, આનંદમાં, શાંતિમાં, સંતોષમાં રહ્યો છે, કંઈ બહારમાં રહ્યો નથી. સર્વજ્ઞતા છે એટલે બહાર બધાને જાણ્યા કરે એમ નથી, કંઈ એમ બહારમાં એ રહેતો નથી. એ તો શક્તિ અપેક્ષાએ એ સર્વને જાણી શકે એમ વાત કરવામાં આવી, અને એ પોતે પોતાના સ્વરૂપને જાણે છે તો જગતના બધા પદાર્થોને જાણે એ વાત તો સહેલાઈથી એમાં આવી જાય છે, સમજાઈ જાય છે. જે પોતાને જાણે એ પરને જાણે, પણ પરને જાણનારો પોતાને નથી જાણતો, તો એને એવી ઇષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ હોતી નથી કે રાગ દ્વેષ કરવાનું એને થતું નથી. એના પછી આગળ કહે છે કે કેવળી ભગવાનને સમુદ્ઘાત થવા પહેલા તેને જાણવારૂપ પરિણમન થઈ ગયું છે, સિદ્ધ દશા થયા પહેલા તેનું જ્ઞાન થઈ ગયું છે. સમુદ્ઘાત ક્યારેક કેવળી થયા પહેલા પણ થાય છે એની વાત નથી લીધી, પણ અહીંયા તો કેવળી ભગવાનના સમુદ્ઘાતની વાત લીધી છે, એટલે જગત આખાની અંદર આત્મપ્રદેશ ફેલાય છે એ સમુદ્ઘાત, એ થતા પહેલા એ જાણવારૂપ પરિણમન થઈ ગયું છે. સિદ્ધ દશા પહેલા તેનું જ્ઞાન થઈ ગયું છે અને ભવિષ્યના અનંત અનંત સુખ પર્યાયોનું વેદન થયા પહેલા સર્વજ્ઞત્વ શક્તિ તેને જાણવા રૂપે પરિણમી ગઈ છે. એટલે હજી અનંત સુખોનું વેદન નથી થયું તે પહેલા, એટલે સુખ પર્યાયોનું વેદન થયું નથી તે પહેલા એ સર્વજ્ઞત્વ શક્તિને કારણે એ અનંત સુખ એમાં પડ્યું છે. અનંત કાળ સુધી પોતાને એવું સુખ પ્રાપ્ત થવાનું છે એને જાણવા રૂપે આવી ગયું છે. એટલે આ રીતે જ્ઞાન ત્રણેય કાળના પર્યાયોને જાણી લેવાના સામર્થ્યવાળું છે, પણ તેમાં કોઈ પર્યાયના ક્રમને આગો પાછો કરીને ભવિષ્યમાં થનાર પર્યાયને વર્તમાનમાં લાવે એમ બની શકતું નથી. કે ભવિષ્યમાં એને જે થવાનું છે અનંત સુખ એ વર્તમાનમાં લાવી દે એમ નથી બની શકતું. એ જાણે છે કે આ મને થવાનું છે, આ સુખ મને થવાનું છે, એ જાણે છે. સર્વજ્ઞતા પ્રગટ થઈ છે એટલે એ બધું જાણે છે, પણ એમાં કોઈ ફેરફાર નથી કરી શકતો, એ માત્ર જાણનાર છે. અહીંયા તો જ્ઞાતા ભાવ બતાવો છે, જ્ઞાતા દ્રષ્ટા સર્વજ્ઞતાની અંદર કઈ રીતે જ્ઞાન છે, કઈ રીતે જ્ઞાતા દ્રષ્ટા પણ છે એ વાત ગુરુદેવે અહીંયા તો દર્શાવી છે કે હજી જે થયું નથી એ બધાનો એ જ્ઞાતા થયો છે, પણ છતાંય એમાં એ કંઈ ફેરફાર કરી શકે એમ નથી. કેવળ જ્ઞાની થયો એટલે જગતના બધા જ પદાર્થોના પરિણામોનો એ કંઈ કરાવી શકે એવી ઊંધી માન્યતા અન્ય મતમાં વર્તે છે એવું નથી. અન્ય મતિ તો એવું માને કે ભગવાન બધું કરવા માટે સમર્થ, બધું ભગવાન કરે, બેઠા બેઠા નિયમન કરે બધા બધાનું ઉપરથી, અને જ્યારે અહીંયા પાપ વધી જાય ત્યારે નીચે ઉતરે, આવી બધી ઊંધી માન્યતાઓ અન્ય મતમાં વર્તે છે. ખરેખર એમ છે જ નહીં. કોઈ કોઈનું કાર્ય કરી શકતો નથી તો પછી ઉપરથી એ નીચે ઉતરીને શું કરવાના હતા? એ અવતાર લઈને શું કરે? આપણે તો એ માનતા જ નથી. એક જીવ બીજા જીવનું કંઈ કરી નથી શકતો તો પછી એ ઉપરથી નીચે આવીને પેલા પાપીઓને શિક્ષા કરે ને એ બધી વાત કેવી રીતે બેસે? એમ છે જ નહીં. દરેક જીવ પોતે પોતાની આસપાસ પોતાના જેવા ભાવ છે એ પ્રમાણે એ સંસાર રચે છે, અને એ સંસાર રચે છે તો એ કર્મ બંધ થાય છે, અને એ કર્મ ઉદયમાં આવે છે તો એ ફળરૂપે એના સંયોગોમાં આવે છે, એની સમીપમાં એ આવે છે. બસ એ સિવાય બીજી કોઈ એમાં વાત છે જ નહીં. એમાં કોઈએ નિયમન કરવા જવાની ક્યાં વાત આવી? કોણ નિયમન કરે? નિયમન કોણ કરે ને કોનું કરે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી ના શકે તો પછી નિયમન ક્યાં રહ્યું? એટલે એવી કોઈ વાત હોતી નથી. એટલે કોઈ ફેરફાર કરવાની વાત આમાં છે નહીં. ભલે સર્વજ્ઞતા પ્રગટી છે તો પણ એ કંઈ ફેરફાર કરે એવી વૃત્તિ કે એવી ઈચ્છા કે આસક્તિ એમને ઉત્પન્ન થતી જ નથી. એ તો ખરેખર પોતે પોતાના સ્વરૂપમાં જ આનંદમાં જ છે, બીજું કંઈ સર્વજ્ઞતા પ્રાપ્ત થયા પછી હોતું નથી. એમના શરીરમાંથી સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ છે, તીર્થંકર ભગવાન છે તો ઓમકાર ધ્વનિ છૂટે છે, તો એ ઓમકાર ધ્વનિ છૂટે છે એ પણ કંઈ એમની ઈચ્છાથી છૂટે છે એમ નથી. એમને કોઈ એવી ઈચ્છાએ થતી નથી અને એ તરફ એમનું લક્ષ્ય પણ નથી. એ પણ એની મેળે જ ઓમકાર ધ્વનિ આખા શરીરમાંથી નીકળે છે, કેમ કે પૂર્વે એ જે કર્મ બાંધ્યું હતું એ ઉદયમાં અત્યારે આવ્યું છે એટલે એવી ધ્વનિ એ શરીરમાંથી નીકળે છે. એટલે કંઈ એમને તો કરવું છે જ નહીં. સર્વજ્ઞને શું કરવું હોય? સર્વજ્ઞ તો પોતે પોતાના સ્વરૂપમાં કાયમ માટે શાશ્વત સુખમાં બિરાજી ગયા છે. તો એવી સર્વજ્ઞતાની વાત અહીંયા બધી લીધી છે, અને એમાં પણ એ જ વાત લીધી કે આત્મા કોઈ પદાર્થનો કરતા નથી, કોઈની પર્યાય ફેરવનારો નથી, એમ બધા જ આત્મા માટે છે. જેટલા આત્મા છે, જેટલા જીવો છે, એ બધા એવા જ છે. એકબીજાનું કંઈ કરતા નથી, એકબીજામાં કોઈ ફેરફાર કરતા નથી, પૂતગળના કામ કરતા નથી કે પૂતગળને ભોગવતા નથી. હવે અહીંયા આગળ કહે છે કે શ્રી આચાર્ય દેવ સર્વજ્ઞત્વ શક્તિ ઓળખાવે છે કે હે જીવ, તારા જ્ઞાનનું કાર્ય તો માત્ર જાણવું તે જ છે. હે જીવ, તારા જ્ઞાનનું કાર્ય તો માત્ર જાણવું તે જ છે. રાગ દ્વેષ કરવાનું તો તારું સ્વરૂપ નથી, અને અધૂરું જાણવા રૂપે પરિણમે એવું પણ તારા જ્ઞાનનું મૂળ સ્વરૂપ નથી. બહુ સરસ વાત લીધી છે. સર્વજ્ઞ શક્તિ એનો પરિચય કરાવતા આચાર્ય દેવે કહે છે કે એ જીવ તારા જ્ઞાનનું કાર્ય શું છે, જ્ઞાનનું કાર્ય તો માત્ર જાણવાનું છે, એ તો જ્ઞાન કરે, એ સિવાય બીજું જ્ઞાન કરી શકતો નથી, જ્ઞાન સિવાય બીજું કંઈ કરી શકતો નથી. એટલે જાણવું એ જ એક કાર્ય છે, જ્ઞાનનું કાર્ય તો જાણવું છે, એમાં રાગદ્વેષ કરવાનું ક્યાંથી આવ્યું? એ તો તારું સ્વરૂપ નથી, તારા આત્મામાં પણ એ તો રાગદ્વેષ છે જ નહીં, કેમ કે રાગદ્વેષ જો આત્માના હોય તો એ કાયમ રહે, જેમ ગુણો કાયમ રહે છે, શાશ્વત રહે છે, અનંત ગુણો અનંત કાળથી શાશ્વત રહ્યા છે, અનાદિના શાશ્વત રહ્યા છે, અને ભવિષ્યમાં પણ એવા અનંત કાળ સુધી શાશ્વત એવા ને એવા એ ગુણો રહેવાના છે. પણ કઈ રાગદ્વેષ એ કઈ આત્માના સ્વરૂપમાં નથી કે જે કાયમ શાશ્વત રહે. એટલે રાગદ્વેષ જે છે એ તો ક્ષણિક અવસ્થાઓ છે, ભલે અનાદિથી અત્યાર સુધી એને રહી છે, છતાં પણ એ તો જાય તેવી અવસ્થા છે, એ તો જઈ શકે તેવી અવસ્થા છે. એટલે રાગદ્વેષ કરવાનું તારું સ્વરૂપ નથી, અને તારા આત્મામાંથી એવું કંઈ આવતું નથી કે તને રાગદ્વેષ કરાવે, એવું કંઈ છે નહીં, તારા સ્વરૂપમાં જ નથી. એટલું જ નહીં પણ અધૂરું જાણવા રૂપે પરિણમે એવું પણ તારા જ્ઞાનનું સ્વરૂપ નથી. જ્ઞાન કેવું છે? તો જ્ઞાનનું તો સ્વરૂપ પરિપૂર્ણ છે, એ તો પરિપૂર્ણ છે, એ તો કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે, જ્ઞાન છે એ કેવળ જ્ઞાન સ્વરૂપે જ છે. એટલે મૂળ જ્ઞાનની વાત કરી એટલે કે જ્ઞાન ગુણ કેવો છે, એની શક્તિ કેવી છે, એનું સામર્થ્ય કેવું છે, ઉઘાડની વાત નથી ચાલતી, કેટલો જ્ઞાનનો ઉઘાડ છે એની વાત નથી, જ્ઞાનનું મૂળ સ્વરૂપ એમ શબ્દ મૂક્યા છે ને, એટલે એ તો કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે એને અધૂરું જ્ઞાન હોય નહીં, એને તો પૂરું પૂરું જ્ઞાન હોય, એ વાત કહેવી છે અહીંયા, કે એને અધૂરું જાણવા રૂપે પરિણમે એવું પણ તારા જ્ઞાનનું મૂળ રૂપ નથી, સર્વને જાણવા રૂપે પરિણમે એવું તારા જ્ઞાનનું પૂર્ણ સામર્થ્ય છે. તને વિશ્વાસ નથી આવતો પ્રભુ, તું જરાક ધીમો પણ અને આનંદ કેવળી થયા છે એ બધાનો તું વિચાર કર કે એ કેવી રીતે થયા અને એ કેવળ જ્ઞાન પ્રાપ્ત થતાં શું થયું, અને એ જે ઓમકાર ધ્વનિ દિવ્ય ધ્વનિ જે તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થયા પછીથી જે છૂટે છે એ ધ્વનિમાં શું આવ્યું, એ ધ્વનિમાં શું આવ્યું, એ બધાનો જો તું વિચાર કરીશ તો તને લાગશે, તને ખાતરી થશે કે એ સર્વજ્ઞતા આત્માની છે અને આત્મામાં જ છે, બીજે ક્યાંય છે નહીં, એવું જ સામર્થ્ય પોતાના સ્વરૂપનું છે, જ્ઞાન પૂર્ણપણે જ છે, પણ તને એ અંદરમાં પડ્યું છે એની ઓળખ નથી થઈ, આવી તારી જ્ઞાન શક્તિ ને તું ઓળખ તો સમ્યક શ્રદ્ધા જ્ઞાન થઈને અપૂર્વ આનંદનો અનુભવ થાય, એને તું ઓળખે એટલે અનુભવ દ્વારા તું એને જાણે જ્ઞાનમાં આત્માનું જ્ઞાન થાય છે તે સમ્યક જ્ઞાન છે, આત્માનું સામાન્ય અવલોકન થાય છે તે સમ્યક દર્શન છે, અને એવું થતાં એને ભેદ જ્ઞાન થાય છે, જગતના બધા જ પદાર્થોથી પોતે જુદો છે એવું એને ભેદ જ્ઞાન થાય છે, સ્વ અને પરનું એને ભેદ જ્ઞાન થાય છે, અને એવું થતાં એને હેય શું છે, ઉપાદેય શું છે, અને સારું શું છે અને ખરાબ શું છે એ બધું જ એને સમજાઈ જાય છે, ખોટું શું છે, સાચું શું છે એ બધું જ એને સમજાઈ જાય છે એક વખતનો અનુભવ થતાં જ. એટલે પછી કોનો આશ્રય કરવો અને કોનો ન કરવો એ પણ વાત એને સ્પષ્ટ થઈ જાય છે, પર તરફનું લક્ષ્ય એને છૂટી જાય છે, દ્રષ્ટિ આત્મા તરફ રહે છે, ભલે જગતના કામોમાં જોડાયો હોય છતાં પણ એની દ્રષ્ટિ તો આત્મા તરફ રહે છે. આ બધું એક વખત અનુભવ થતાં થઈ જાય છે, પછી પુરુષાર્થ ચારિત્રનો તો ઉપડે જ છે, પણ માત્ર ચોથું ગુણસ્થાન આવ્યું છે, એક વખત અનુભવ થયો છે તો પણ એનું કામ થઈ ગયું છે, કેમ કે હવે જે શ્રદ્ધા થઈ છે તે તો પાકી શ્રદ્ધા છે, નિશ્ચયથી સમ્યક દર્શન વર્તે છે, એટલે નિશ્ચયથી સમ્યક શ્રદ્ધા છે તો હવે એ ક્યાંય પડવાનો નથી, એ જ્યાં જ્યાં પડવાનું થશે ત્યાંથી એ પોતે પોતાને સંભાળી લેશે, પોતાનામાં જે દોષ હશે એને એ દૂર કરવાનો જ છે, કેમ કે સ્વરૂપ સાચું જણાયું છે જગતનું અને પોતાનું, એટલે એ તો કરી લેવાનો છે. એટલે એ જ્ઞાન શક્તિ જેના દ્વારા એ સ્વની સન્મુખ થયો એ દ્વારા જ એને પુરુષાર્થ આદરવાનો છે. બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ માર્ગ નથી. મોક્ષનો માર્ગ જે છે તે જ્ઞાનનો જ માર્ગ છે, અને જ્ઞાન તે પોતે પોતાના જ્ઞાનને પોતાના સ્વરૂપમાં જે થઈ રહ્યું છે તે અનંત ગુણોની પર્યાય થઈ રહી છે એને એ પોતે પોતાના જ્ઞાનની પર્યાયમાં જાણે છે. એ એવી જ્ઞાનની શક્તિ છે અને એનો અંશ છે. જ્યારે કેવળ જ્ઞાન છે તે પૂર્ણ જ્ઞાન છે, અને એ પૂર્ણ જ્ઞાન એના આત્મામાંથી જ એ પ્રગટ થાય છે. એ બહારથી આવતું નથી, બહારના અભ્યાસ કરવાથી એ કેવળ જ્ઞાન પ્રગટ થતું નથી. એટલે એવી જ્ઞાન શક્તિ તારી છે, એને તું ઓળખ, અને ઓળખીશ તો પછી તને શ્રદ્ધા થશે. સાચી શ્રદ્ધા અને સાચું જ્ઞાન થતાં તને અપૂર્વ જ્ઞાન, આનંદ, સુખ, શાંતિનો અનુભવ થાય છે. એના પછી આગળ કહે છે કે મારા આત્મામાં સર્વજ્ઞત્વ શક્તિ છે એમ જેણે સ્વીકાર્યું. મારા આત્મામાં સર્વજ્ઞત્વ શક્તિ છે એટલે હું પણ સર્વજ્ઞ થઉં, હું પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરું એવી મારામાં શક્તિ છે એવું જેણે શ્રદ્ધામાં આવ્યું એને સ્વીકાર્યું. ભલે વિકલ્પ સહિત સ્વીકાર્યું છે, પણ એવું જેણે સ્વીકાર્યું છે તેને સાચો પુરુષાર્થ ઉપડે, બીજાને સાચો પુરુષાર્થ ઉપડે નહીં. એટલે જેને એ સર્વજ્ઞતાને સ્વીકારી છે એ જ સર્વજ્ઞ થવાનો પુરુષાર્થ કરશે, પણ જેને એવી શ્રદ્ધા જ નથી થઈ એ ક્યાંથી પુરુષાર્થ કરશે? જેને ખાતરી છે કે અમેરિકા જવાય છે, અમેરિકા જઈ શકાય છે, તો એ જ પુરુષાર્થ કરશે. પાસપોર્ટ, વિઝા, ટિકિટ બધું એ કરવાનો છે. પણ જેને એવો વિશ્વાસ જ નથી કે અમેરિકા કોઈ દેશ છે અને અમેરિકા જઈ શકાય છે, એ ક્યાંથી પુરુષાર્થ કરવાનો છે? એ રીતે જેને સર્વજ્ઞતા શક્તિનો વિશ્વાસ આવ્યો છે અને મારા આત્મામાં એવી સર્વજ્ઞતા શક્તિ પડી છે એમ જેણે સ્વીકાર્યું, તેણે પોતાના સ્વભાવમાં રાગ દ્વેષનો અભાવ પણ સ્વીકાર્યો. કે એ સ્વીકારે એટલે એની સાથે જ બીજી વાત સાથે આવી જાય છે. અસ્તિથી પોતાની સર્વજ્ઞતાની શક્તિને સ્વીકારી છે, અને નાસ્તિથી રાગ દ્વેષ પોતામાં છે જ નહીં એવો પણ સ્વીકાર સાથે ને સાથે થઈ જાય છે. પોતાનામાં અનંત ગુણ છે એવું જ્યારે સ્વીકારવામાં આવ્યું એનો અર્થ જ એ થાય છે કે રાગ દ્વેષ એ મારું સ્વરૂપ નથી, એ મારામાં એનો અભાવ છે. મારામાં એટલે કે આત્મામાં રાગ દ્વેષનો અભાવ છે, એ મારું સ્વરૂપ નથી. ક્ષણિક પર્યાય થાય છે એ વાત જુદી છે, વિકારી ભાવે, વિભાવ ભાવે પરિણમન થાય છે એ એવી યોગ્યતા આત્માની છે, જીવની એવી યોગ્યતા છે. એટલે એવું ક્યારેક એ વિભાવ ભાવે, વિકારી ભાવે પરિણમન કરે છે, પણ એ કંઈ એક સરખું થતું નથી અને કંઈ શાશ્વત રહેતું નથી. વિકારી ભાવે, વિભાવ ભાવે પરિણમન એક સરખું થઈ શકતું જ નથી. એક સરખા ક્રોધ થઈ શકતા નથી, એક સરખા રાગ પણ થઈ શકતા નથી, એક સરખા દ્વેષ પણ થઈ શકતા નથી, કે એક સરખા સુભાવ પણ થઈ શકતા નથી, અને એ કાયમ શાશ્વત પણ રહેતા નથી. એટલે એ રાગ દ્વેષ જે છે એ કંઈ આત્માનો કોઈ સ્વભાવ નથી, એમાં પડેલી વસ્તુ નથી, એ તો એનો તો આત્મામાં અભાવ જ છે. સ્વભાવની અંદર રાગ દ્વેષનો અભાવ જ છે. એટલે એવા અભાવને પણ જેણે સ્વીકાર્યો છે, કેમ કે સર્વજ્ઞતા સ્વીકારી છે એટલે એની સાથે શું નથી એ પણ વાત આવી ગઈ. કેમ કે જ્યાં સર્વજ્ઞતા હોય ત્યાં રાગ દ્વેષ હોતા નથી, અને જ્યાં રાગ દ્વેષ હોય ત્યાં સર્વજ્ઞતા હોતી નથી. આ એના ઉપરથી તારવણી કરી અને એ જ સિદ્ધાંત થયો. તેથી સર્વજ્ઞ સ્વભાવને સ્વીકારનાર કદી રાગ દ્વેષથી લાભ માની શકે નહીં. રાગથી મને લાભ થાય, શુભ ભાવથી મને લાભ થાય, દયાદાનના ભાવથી મને લાભ થાય, એવા રાગ કે દ્વેષ કોઈ પણ પ્રકારે એનાથી લાભ માને એવું એને હોય નહીં. જેને સર્વજ્ઞતાનો સ્વીકાર થયો છે, સર્વજ્ઞપણું હજી પ્રાપ્ત નથી થયું, માત્ર એને સર્વજ્ઞતાનો સ્વીકાર થયો છે, તો પછી એને રાગ દ્વેષથી લાભ થાય એવી શ્રદ્ધા હોય નહીં, એવી મિથ્યા માન્યતા હોય નહીં. અને રાગ દ્વેષથી લાભ માનનાર એ સર્વજ્ઞ સ્વભાવને સ્વીકારી શકે નહીં. જેને રાગ દ્વેષથી લાભ થાય છે એવું હજી અંતરમાં પડ્યું છે, હજી મનમાં એમ જ છે કે આ શુભ ભાવથી મને ફાયદો થાય છે, આ દયાદાન વ્રત તપના જે ભાવ છે એનાથી મને લાભ થાય છે એમ જે માની રહ્યો છે એ હજી સર્વજ્ઞતાને સ્વીકારતો નથી. જેને સર્વજ્ઞતાનો સ્વીકાર હોય એને રાગ દ્વેષથી લાભ થાય એવી માન્યતા હોય જ નહીં. એટલે જો અનુભવ નથી છતાં પણ તમને સર્વજ્ઞનો વિશ્વાસ છે, સર્વજ્ઞતાની શ્રદ્ધા છે કે ના સર્વજ્ઞતા છે અને તીર્થંકર ભગવાને આવું જ સર્વજ્ઞ સ્વરૂપ પ્રગટ કર્યું છે એટલે સર્વજ્ઞતા છે અને મારામાં પણ એવી જ સર્વજ્ઞતા પડી છે એવો જ્યારે વિશ્વાસ આવ્યો છે તો પછી તમને રાગ દ્વેષથી કોઈ લાભ થાય એવી બુદ્ધિ રહે નહીં. એવી બુદ્ધિ રહે નહીં. તો આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ અને આગળનો સ્વાધ્યાય પછી આવતી વખતે કરીશું. આ પરિશિષ્ટની અંદર સર્વજ્ઞતા વિષય લઈ અને જે વાત કરવામાં આવી છે બધી જુદી જુદી રીતે સર્વજ્ઞતા દ્વારા બધું જ અહીંયા સિદ્ધ કર્યું છે એ ગુરુદેવની વિશેષતા છે. ગુરુદેવ સર્વજ્ઞતાની વાત કરતા હોય, ક્રમબદ્ધ પર્યાયની વાત કરતા હોય કે નિશ્ચય સંકિતની વાત કરતા હોય, ગમે તે વાત કરતા હોય, પણ આખું એક પ્રવચન હોય એ પૂર્ણ હોય કે જેમાં મોક્ષ માર્ગ બરાબર આખો જેમ છે તેમ આવી જાય એ એમની એક વિશેષતા છે. કોઈ પણ એક પ્રવચન સાંભળો તો પણ એ પરિપૂર્ણ આખું હોય કે જેમાં તમને આખો મોક્ષ માર્ગ આવી જાય. એટલે જ્યારે ગુરુદેવ વાત કરે ને આવા વચનામૃતો આવે ત્યારે આવું બધું એમાં આવે. અહીંયા તો આપણને સર્વજ્ઞતા દ્વારા કેટલી બધી વાત સમજાવી દીધી છે, સર્વજ્ઞ વિષય સર્વજ્ઞતાનો લીધો છે અને એમાં સમજાવી દીધું છે. કેટલાય શાસ્ત્રોમાં જે વાત આવે એ બધું જ્ઞાન આપણને એમણે સમજાવી દીધું છે. અદભુત વાત છે બધી. તો આજનો સ્વાધ્યાય અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ. હલો, હા બોલો, જરા જોરથી બોલજો. હલો, હા બોલો, હા બોલો, હા બોલો, ના એમ નહીં. જાણવું એ જ્ઞાન, જાણવું જે છે એ જ્ઞાન ગુણની પર્યાય છે. જાણે ભવિષ્યની પર્યાયો ને જાણે એ જ્ઞાન ગુણની પર્યાય છે, એમાં એ જણાય એટલે જ્ઞાન તો થાય. જ્ઞાન થાય છે એ પણ અનુભવ જ છે. જ્ઞાન છે એ જ્ઞાનને ખરેખર, હા જ્ઞાન છે. આમાં જોવા જઈએ તો જ્ઞાનમાં આપણે કરીએ શું, જ્ઞાનમાં અનુભવ જ થાય છે. બીજું શું થાય? જ્ઞાનમાં તમે એનું વિશ્લેષણ કરતા જાઓ એટલે જ્ઞાન થયું એટલે શું થયું એ અનુભવાયું, એ અનુભવ જ છે. અને વેદનની જે વાત કરી, જે સુખનો અનુભવ અને વેદનની જે વાત કરી છે એ થાય ત્યારે જ જ્ઞાન થાય એમ ના હોય, કેમ કે બંને ગુણ જુદા છે. એ બંને ગુણ જ જુદા છે. એટલે જ્ઞાનની પર્યાય તો જાણે, ભવિષ્યમાં જે થવાનું છે એને પણ જાણે, શાશ્વત સુખ એનું એમનું રહેવાનું છે, અનંત કાળ સુધી એમને એમ એવું જ સુખ રહેવાનું છે, એવી ને એવી શાંતિ રહેવાની છે. એ શાંતિને એ જાણે ખરા કે આ શાંતિ જ મને રહેવાની છે. પછી એ શાંતિનો કાળ હજી ના આવ્યો હોય છતાં પણ એને જાણે. કેવળી ભગવાન થયા છે, સિદ્ધ નથી થયા, બરાબર. ચાર અઘાતી કર્મ હજી બાકી રહ્યા છે, છતાંય કેવળ જ્ઞાનમાં એ જાણે છે કે પોતે સિદ્ધ થઈ અને આ અઘાતી કર્મો ચાલ્યા જશે અને સિદ્ધ શિલા ઉપર બિરાજી જશે એ જાણે. એટલે ભલે ને એ પર્યાય ન થઈ હોય તો પણ સિદ્ધની પર્યાય નથી થઈ અને કેવળ જ્ઞાનની પર્યાય થઈ ગઈ છે. આપણે સિમંદર પ્રભુનું ઉદાહરણ લઈએ તો સિમંદર પ્રભુ અત્યારે ચાર અઘાતી કર્મો એમને નાશ નથી થયો, ચાર ઘાતી કર્મનો નાશ કરી અને તીર્થંકર થયા છે, કેવળ જ્ઞાન છે. તો કેવળ જ્ઞાનમાં જગતના બધા જ પદાર્થોની, બધા જીવોની અને બીજા બધા ભૂતગળ પદાર્થો બધાની બધી જ પર્યાયોને જાણે છે. તો એમાં પોતાની પણ બધી જ પર્યાયને જાણે કે આ આઘાતી કર્મો જે છે એ પણ ચાલ્યા જવાના છે, આ શરીર રહિત થવાનું છે અને પછી સિદ્ધ શિલા ઉપર પોતે બિરાજી જવાના છે એ પણ એ જાણે. ભલે ને એ અનુભવ પછી થશે, એટલે જાણે તો ખરા. કેમ કે કેવળ જ્ઞાન જે છે એનો અર્થ જ એ છે કે કેવળ જ્ઞાન કોને ન જાણે, બધાને જ જાણે, જ્ઞેય માત્ર ને જાણે. બરાબર છે. એ તો છે જ, એ તો થાય છે ના, એટલે એ જે જાણે એનું જ વેદન એમ નહીં, એમ આપણે જુદું એ પાડવું છે. એમના પ્રશ્નમાં એ વાત છે, એમના પ્રશ્નનો ઉદ્દેશ એ છે કે એ જાણે અને વેદન એની વાત જે છે ને, એટલે એ બંને જેનું વેદન હોય એને જ જાણે, અથવા તો હજી જે વેદનમાં નથી આવ્યું એને પહેલાથી જાણે, એ સંબંધીનો પ્રશ્ન છે. એટલે એમને વેદન તો સુખનું છે જ, એ તો સમયે સમયે એ જ વેદન હોય, કેમ કે અનુભવી રહ્યા છે ને, પોતે પોતાને અનુભવી રહ્યા છે એટલે તો હોય. પણ જાણવા અપેક્ષાએ જોઈએ તો બધી જ પર્યાયને જાણે. કેવળ જ્ઞાનની એ શક્તિ છે, અને એ શક્તિ માટે આપણે દર વખતે એક વાત કરીએ છીએ, ફરીથી આજે તમને યાદ કરાવડાવું કે તમે પર્યાયને જાણો છો, જે પર્યાય ભવિષ્યકાળની છે એ નથી થઈ એને જાણો છો, તો કઈ રીતે જાણો છો? તો કે એ આખો પર્યાયનો પ્રવાહ છે. કોઈ પણ પદાર્થ લઈએ તો એ પદાર્થ અવિનાશી છે, એનો નાશ થતો નથી. કોઈ પણ પદાર્થ લેવામાં આવે તો એ અવિનાશી છે, તો એ પદાર્થનો નાશ નથી થતો, અને નાશ નથી થતો, અને પદાર્થની દરેક સમયે એક પર્યાય છે. તો એની પર્યાય કેટલી થાય? તો અનંત પર્યાય થાય. એ તો સહેલી સીધી વાત છે. બરાબર છે કે કોઈ પદાર્થ છે એની એક સમયની એક પર્યાય છે, અને એ પદાર્થનો ની એક પર્યાય બીજા સમયે બીજી, ત્રીજા સમયે ત્રીજી, ચોથા સમયે ચોથી, તો ક્યાં સુધી પર્યાય ગણશો તમે? તો કે જ્યાં સુધી એનો નાશ નથી થતો ત્યાં સુધી. તો પદાર્થ તો અવિનાશી છે, દ્રવ્ય છે તે અવિનાશી છે. તો પછી એની પર્યાય કેટલી થઈ? અનંત પર્યાય થઈ. એનો અર્થ શું થયો? કે બધી જ પર્યાયો એમાં ગર્ભિત છે, એ પર્યાયો થવાની છે એ ગર્ભિત છે. એટલે કે પર્યાયનો આખો એક પ્રવાહ છે, પર્યાયનો આખો એક પ્રવાહ છે. હવે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ જે છે એ તો સાપેક્ષ વસ્તુ છે, એ નિરપેક્ષ નથી. ભૂતકાળ ક્યારે આપણે કહીએ? કે વર્તમાનમાં અત્યારે આ સમય છે, એની પહેલાનો બધો જે સમય જે હતો એ બધો ભૂતકાળ, અને આ અત્યારના સમયની પછી હવે જે આવવાનો સમય છે તે બધો ભવિષ્યકાળ. એટલે એક સમયનો વર્તમાન અને એની પહેલાનો ભૂતકાળ અને હવે પછી આવવાનો બધો ભવિષ્યકાળ, આ લીધું ત્યારે એ એક સમય જે વર્તમાન લીધો એ કયો વર્તમાન લીધો? આપણે જ્યારે આજની તારીખમાં લઈએ છીએ તો અહીંયા 31 ડિસેમ્બરના જે અત્યારે જે વાગ્યા છે એ પ્રમાણેનો સમય લેવાય, કે સાંજના 8:30 થઈ છે. બરાબર છે, એ સમય આપણે લીધો. હવે એટલે એને વર્તમાન કરીએ અને જો ગઈકાલનો આપણે વિચાર કરીએ તો એમાં કેટલો બધો ફેર પડી જાય કે આજે 8:30 અત્યારે રાતના 8:30 અહીંયા ઇન્ડિયામાં થયા છે, ત્યારે ગઈકાલથી આજ સુધીની જે અત્યાર સુધીની જે પર્યાય થઈ એ બધી અત્યારે જે ભૂતકાળ કહેવાય છે એ ગઈકાલે એ બધી ભવિષ્યકાળ હતી, ગઈકાલે એ બધી જ પર્યાયો ભવિષ્યકાળ હતી જે આજે ભૂતકાળ થઈ ગઈ છે. એટલે કાળ ક્યાં રહ્યો? ભવિષ્ય કોને કહેવું, ભૂત કોને કહેવું? કે એ પર્યાયોને તમે લેબલ કરો એ ભૂતકાળની કહેવાય કે ભવિષ્યકાળની કહેવાય? તમે આજે જુઓ છો તેને ભૂતકાળની કહી દીધી, અને ગઈકાલે એ ભવિષ્યકાળની હતી, પણ પર્યાય તો એની એ જ રહી ને. એટલે ભૂતકાળ ભવિષ્યકાળ જે છે ને એનો એ રીતે ના જોઈએ, તો એ આખો પર્યાયનો પ્રવાહ છે, અને એવો આખો પર્યાયનો પ્રવાહ છે તો એને ભગવાન જાણે છે, બસ. એ કેવળ જ્ઞાન. હા બોલો, હા બોલો બોલો પ્રભુ. બસ એટલે જ્ઞાનની, એમાં જ્ઞાનની, જ્ઞાનની પર્યાય. હા વેદન અનુભવની એટલે એ નહીં, જ્ઞાનની જ વાત. હા જ્ઞાનની, બરાબર છે. માત્ર જ્ઞાન તરીકે ના, એ જ્ઞાનની વાત છે કે એ થવાનું છે બસ, એમ એ રીતે. એ સમય આવી રહ્યું છે, એ વર્તમાન વ્રત જ આવે છે. સુખનો અનુભવ વર્તમાન વ્રત જ થાય, સુખનો અનુભવ જે થાય છે આનંદ સુખ વર્તમાન વ્રત ચાલુ જ છે. ના ના ના, એમાં કોઈ
ના એમાં કોઈ ફરક નથી, પણ પેલું પેલું પણ સાથે દેખાય છે. હા, એ વેદન છે, સુખનું વેદન જે થવાનું છે એને જ્ઞાનની પર્યાય જાણે છે બસ. અને વેદનમાં અત્યારે વર્તમાન જ હોય, વેદનમાં જે પર્યાય જે છે એ વર્તમાનની, અને એ વેદનની પર્યાય જે છે આવે છે એનો એનું પણ એને જ્ઞાન તો એ વખતે સાથે થાય જ છે, અનુભવમાં જ થાય છે. એટલે જ્ઞાન જે છે ને, જ્ઞાન ગુણ એટલા માટે જ મુખ્ય કયો છે, બરાબર છે ને? આત્મા એટલે જ્ઞાન, ને જ્ઞાન એટલે આત્મા, જે પ્રવચન સારમાં જે કહ્યું છે એનું કારણ જ એ છે. અને આખો પુરુષાર્થ એ જ્ઞાનમાં જ કરવાનો, આખો પુરુષાર્થ તો જ્ઞાનનો જ છે ને. બહુ સરસ તમે પ્રશ્ન લીધો, ઘણી એને લીધે થઈને ઉલટી વધારે સ્પષ્ટતાઓ થાય છે, બહુ સરસ. હા બોલો બ્રુ, જય જીનેન્દ્ર. ચાલો જય જીનેન્દ્ર. હા બોલો બોલો. હા દર્શન. પણ એની સાથે એ જાણવાનું નહીં, એને દેખવાનું કહેવાય, એને દેખવું. પછી એની સાથે એ જ સમયે જ્ઞાન હોય. જો એમાં એ દર્શન શબ્દને લીધે થઈને ગૂંચવાળો થતો હોય તો એમાં હું તમને કહું કે દર્શન શબ્દ જે છે ને, એ પહેલું દર્શન જે આપણે કહીએ છીએ ને, એ સામાન્ય રીતે દર્શન શબ્દના અર્થ ત્રણ મુખ્ય લઈએ છીએ. એક તો દર્શન એટલે ધર્મ, જૈન દર્શન ને બૌદ્ધ દર્શન ને વેદાંત દર્શન, એ બધા એ અર્થની આજ એમાં વાત નથી, બરાબર? એ તો ધર્મ થયા. પણ દર્શન શબ્દનો એક અર્થ છે અવલોકન, સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ, એ જે દર્શનનો અર્થ છે. એમાં શું થાય કે કોઈપણ પદાર્થ, દાખલા તરીકે સામે દૂરથી એક વ્યક્તિ આવે છે તો પહેલા એનો પ્રતિભાસ આપણને એ રીતે થાય કે ભાઈ કોઈક માણસ આવે છે, અને પછી નજીક આવે એટલે આપણે કંઈક કહો આ તો સુરેશભાઈ છે, બરાબર? એટલે પહેલું જે સામાન્ય પ્રતિભાસ થયો, સામાન્ય અવલોકન થયું, સામાન્ય પ્રતીતિ થઈ, એ શું થઈ તો કોઈક આવે છે, બરાબર છે? અને એની સાથે પછી જ્ઞાન તરીકે શું થયું તો કે આ તો સુરેશભાઈ છે, એ વિશેષતાથી થયું, એ વિશેષતાથી થયું તે જ્ઞાન. હવે આ દર્શન અને જ્ઞાન બંને સાથે જ હોય હોય, બંને સાથે આવું જે અવલોકન છે એ અને પછી વિશેષતાથી જ્ઞાન હોય, બંને સાથે જ હોય. એમને અવિનાભાવી સંબંધ છે, એક વિના બીજું હોય નહીં એવો સંબંધ છે, બરાબર? અવિનાભાવી સંબંધ હોય. એટલે એ દર્શન જે છે એ સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ કે આ આત્મા, આ આત્મા એવું જે અવલોકન થાય છે, અને એની સાથે જ એને જ્ઞાન થાય છે, એની સાથે જ એને જ્ઞાન થાય છે, પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે. એટલે એ દર્શનની વાત લીધી, અને આ દર્શનને જ્ઞાન થયું ત્યાર પછીથી જે શ્રદ્ધા સાચી થઈ એને માટે પણ આપણે શબ્દ દર્શન વાપરીએ છીએ ત્યાં પણ. એટલે એ સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા. તો એ કેમ થઈ તો કે પેલું સામાન્ય અવલોકન, વિશેષતાથી જ્ઞાન, એ બધું થયું એટલે પછી એની શ્રદ્ધા સાચી થઈ ગઈ, એકદમ પાકી શ્રદ્ધા થઈ ગઈ, એ સમ્યક શ્રદ્ધા થઈ એમ કહેવાય. એટલે સમ્યક શ્રદ્ધાને માટે પણ આપણે સમ્યક દર્શન શબ્દ મૂકીએ છીએ. અને એ બધાનું, એ ત્રણેયને ભેગું આપણે જો કહીએ તો એ આપણે સમ્યક્ત્વ કહીએ કે સમકિત કહીએ, અને કેટલીક વખત સમ્યક દર્શન પણ કહીએ, તો એમાં એ ત્રણેય આવી જાય છે. અને એ થતાં એની અસર તરીકે જો જોઈએ તો ચોથી વસ્તુ એ આવે છે કે અનંતાનુબંધી કસાય જાય છે, બરાબર છે? અનંતાનુબંધી કસાય જાય છે, એ એની અસર તરીકે છે. એટલે જ્યારે સમકિત કહીએ એટલે આપણને ચારે ચાર વસ્તુ એકી સાથે ખ્યાલમાં આવી જવી જોઈએ કે પહેલા એને આત્મા, આ આત્મા, પછી એ આત્મા અનંત ગુણોનો પિંડ, બધાથી જુદો એવું ભેદ જ્ઞાન એ બધું થયું હોય, અને એની શ્રદ્ધા સાચી થઈ ગયું કે ના આવું જ આત્માનું સ્વરૂપ છે, એ જે અનુભવ જે થયો છે એ કેવળ જ્ઞાનનો અંશ છે, અને બધું જ એને બરાબર શ્રદ્ધા, જે હું દ્રવ્ય સૂત્રમાં અભ્યાસ કર્યો હતો એ પ્રમાણે બધી શ્રદ્ધા નિર્મળ બરાબર ચોખ્ખી થઈ ગઈ, અને એ શ્રદ્ધા જે થઈ છે એટલે હવે એને અનંત બંધ થાય, અનંત અનુબંધ થાય એવા કસાયો થતા નથી, એટલે અનંતાનુબંધી કસાય ગયો. આ બધું એક સાથે ચારે ચાર વસ્તુ મગજમાં આવી જાય, બરાબર છે? એક સાથે જ છે બધું. એટલે પાછો શેમાં પડી જાય? શ્રદ્ધામાં, સમ્યક્ત્વમાં, સમ્યક્ત્વથી પાછા પડવાનું થાય, કોઈકને જ થાય, જ્વલ્લે જ થાય, બહુ ભાગ્યે જ થાય, લાખો કરોડોમાં કોઈકને જે સમ્યક્ત્વ છે, જે સમકી તેનું વમી જાય એમ કહેવામાં આવે છે શાસ્ત્રમાં, આવે બહુ ભાગ્યે જ થાય છે. અને એ સંબંધીની આપણે અષ્ટપાવડમાં પણ કેટલીક ગાથા આવી ગઈ છે કે એ સમકિત જવાનું કારણ એટલે શ્રદ્ધા એ ખોટી થવાનું કારણ જે છે, તો એનું એ વિભાવ ભાવે વિકારી ભાવે એને એમાં પરિણમન થાય અને એમાં એને પડવાનું કારણ બને. એવા સંયોગો ઉત્પન્ન થયા હોય, કેમ કે પૂર્વે કરેલા જે કર્મ હતા એને કારણે જે નવા સંયોગો તો થવાના જ છે. સમકિત થયું પણ છતાંય એને બીજા સંયોગો તો એવા થવાના જ છે, એ તો પૂર્વના જે કર્યા હતા એ પ્રમાણે ઉદય આવશે એટલે થશે. અને એમાં એ જોડાઈ જાય અને એમાં એ જાગૃતિ નથી રાખતો તો ક્યારેક કોઈક જીવને થાય છે, પણ થાય છે તો પછી પાછો એ બીજા ગુણસ્થાને પહોંચી જાય છે, પછી ત્રીજે આવીને ચોથે આવી જાય છે. પાછો થાય છે તો પછી પાછો આવી જાય. ભૂલી જાય. આપણે ભૂલ નથી કરતા, નાની મોટી ભૂલો કરીએ છીએ, પછી યાદ આવે કે આ કેમ આવી ભૂલ થઈ, એવું વમી જાય. એટલે એ બધો એ કંઈ ઘણો લાંબો સમય નથી રહેતું, વમી જાય એટલે કાયમ ચાલ્યું જાય એવું તો ભાગ્યે જ બનતું હશે, પણ એ વમી જાય છે અને એમાં કોઈકને થોડોક વધારે લાંબો સમય ચાલ્યો જાય છે. મોટે ભાગે તો એ થોડા સમય પૂરતું જ હોય છે અને પાછું એ આવી જાય છે એમ છે. પણ આપણને જેમ અમુક વસ્તુમાં ભૂલ નથી થઈ જતી, રોજ આપણે કરતા હોઈએ છીએ છતાં પણ ઘણી વખત નથી થઈ જતું, ભૂલ થઈ જાય છે. એટલે એવા સંયોગોની સાથે જોડાવાને કારણે ભૂલ થઈ જાય છે. આપણે નિયમિત અભ્યાસ કરતા આ બધું કરતા હોય અને પછી કોઈક વખત કોઈક આવી જ ગયું, ને એમાં મૂળ તો નબળાઈ આપણી પોતાની, જાગૃતિ આપણી ઓછી હોય એટલે એવી ભૂલ થઈ જાય છે. બરાબર છે. એટલે એનું કોઈ કારણ બીજાનું છે એમ નહીં, એ પુરુષાર્થની નબળાઈ એમ જ સમજવાનું. એનો અર્થ જ એ છે કે એની જાગૃતિ ઓછી, પોતાના પુરુષાર્થની નબળાઈ. બાકી સંયોગો તો ગમે તે આવે નબળાઈ. બાકી તો જો ને અત્યારે વર્તમાનમાં કૃષ્ણ ભગવાન છે કે એ અત્યારે ક્યાં છે, નરકમાં છે, કેવી દશા કુરુના કર્મને કારણે થઈને, તે છતાંય એ પોતે પોતાના સ્વરૂપમાં છે અને સમય સમયે તો શુદ્ધિની વૃદ્ધિ કરી રહ્યા છે, તીર્થંકર નામ ગોત્ર બાંધી રહ્યા છે. કેવી દશા છે ત્રણેક મહારાજાની, પણ કેવી દશા છે અત્યારે. ભલે તીર્થ આવતી 24મી તીર્થંકર થવાના છે, પણ અત્યારે તો નરકમાં છે ને, એટલે એમના સંયોગો અત્યારે ભલે ગમે તેવા, પણ કંઈ સમકિત જાય એને બદલે ઉલટું એમને તો એ થઈ રહ્યું છે કે ઉલટી શુદ્ધિની વૃદ્ધિ કરી રહ્યા છે, એ તીર્થંકર નામ ગોત્ર સમય સમય બાંધી રહ્યા છે. બરાબર છે ને. એટલે એવું વધારે થાય. વમી જવું ને આ બધું જે છે એ એક અપવાદરૂપ કોઈક વાતો છે, એના કરતા મહત્વનું છે. એટલે એવું નથી જવાનો એટલે એની ચિંતા ના કરવી. સમકિત થાય ને જતું રહેશે એવો વિચાર વિકલ્પ લાવવો જ નહીં મનમાં, ને કોઈને નથી થતું. ના, જતું રહે એટલે ભૂલાઈ જાય, બસ પાછું આવી જાય, બસ એટલું જ, બીજું કંઈ નહીં. આપણે જેમ સામાન્ય વસ્તુમાં ભૂલ કરીએ છીએ એવી જ ભૂલ થાય. આપણે રોજ જે રસ્તે જતા હોય છતાંય આપણે મિસ કરીએ છીએ ને એક્ઝિટ, બસ એના જેવું છે. એક્ઝિટ મિસ થઈ જાય છે, 25 વખત ગયા હોય એરપોર્ટ. બરોબર છે, થઈ જાય છે એટલે એ કંઈ નહીં, પછી પાછા ફેરવી જાય. ચાલો તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર પ્રભુ, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર.